સંન્યાસીનું રૂપ ધારણ કરીને આવ્યો છે. માં જાનકીજીનું અપહરણ કર્યું છે. માં જાનકીજીનું અપહરણ થતા પ્રભુ રાઘવ લખન બંને શુકિલા બન્યા છે. આખી પંચવટીનો ત્યાગ કરી પ્રભુ રાઘવ માં જાનકીને શોધ કરવા માટે નીકળ્યા છે. આગળ વધતા વધતા શબરીના આશ્રમમાં ગયા છે. શબરીના એઠા બોરો ખાય પ્રભુ ત્યાંથી આગળ વધ્યા છે. રસ્તામાં જટાયુનો પ્રભુ ઉદ્ધાર કર્યો છે. ત્યાંથી આગળ વધી પંપા સરોવરથી ધીમે ધીમે આગળ વધતા વધતા ઋષિક પહાડ ઉપર ગયા છે, જે જગ્યાએ સુગ્રીવનો અને હનુમાનજીનો પ્રથમ મિલાપ થયો છે. સુગ્રીવના પક્ષમાં રહી પ્રભુએ વાલીને માર્યો છે. સુગ્રીવને કિસ્કંધાનું રાજ્ય આપ્યું છે. ત્યારબાદ હનુમાનજીને શોધખોળ કરવા માટે લંકા મોકલ્યા છે. લંકાની અંદરથી માં જાનકીની શોધખોળ કરી લંકાનું દહન કરી હનુમાનજી પાછા આવ્યા છે. પ્રભુ રાઘવને સમાચાર આપ્યા છે, લીલદે આપ લંકા પધારો, માં જાનકીને બહુ દુઃખ છે. 18 પદ્મ વાંદર દળને લઈ પ્રભુ રાઘવ લંકાની અંદર આવ્યા છે. પ્રથમ રાવણને સમજાવવા માટે અંગદને મોકલ્યો છે, પણ અંગદ જ્યારે એકનો બે નથી થયો ત્યારે પ્રભુ રાઘવ એલાન આપ્યો છે, રાવણને કહી દો હવે યુદ્ધ કરવા માટે તૈયાર થાય. જોરદાર યુદ્ધનો પ્રારંભ થયો છે, જેમાં પ્રથમ લખન ઘાયલ થયા છે, પરંતુ સંજીવની ઔષધિ દ્વારા ફરીવાર બેઠા થયા છે અને મેઘનાથને માર્યો છે. રાવણના કઈક સેનાપતિઓ મરાણા છે. રાવણના કઈક સેનાપતિઓ જયારે મરાણા છે ત્યારે રાવણે કુંભકર્ણને બેઠો કર્યો છે. ભાઈ કુંભકર્ણ તું જાગ. કુંભકર્ણ જાગ્યો છે. રાવણને પ્રશ્ન કર્યો છે, મોટા ભાઈ મને શા માટે જગાડ્યો? રાવણ મોટો હતો. મોટા ભાઈ મને શા માટે જગાડ્યો? રાવણ એ વખતે આટલું જ કીધું છે, કુંભકર્ણ મારે માથે ભય આવ્યો છે, મારા મસ્તક પર મોત તોળાઈ રહ્યું છે, માટે મેં તને જગાડ્યો. કુંભકર્ણ ખડખડાટ હસી પડ્યો છે. ખડખડાટ, મોટા ભાઈ મારી મશ્કરી ન કરો, હું તમારી સામર્થ્યને ઓળખું છું. તમારી જિંદગી રૂપી ડિક્શનરીની અંદર મોત અને ભય જેવો કોઈ શબ્દ જ નથી લખો. તમારી જિંદગીમાં મોત જેવો કોઈ શબ્દ નથી, ભય જેવો કોઈ શબ્દ નથી. આપ મારી મશ્કરી ન કરો, સત્ય કહો, શા માટે મને જગાડ્યો છે? અને એ વખતે રાવણે કીધું છે કે નહીં કુંભકર્ણ, સત્ય કહું છું, મારે માથે મોત તોળાઈ રહ્યું છે, પણ કારણ શું? રાવણે કારણ બતાવ્યું છે. અયોધ્યાના ધણી દશરથ મહારાજા, એની પુત્ર વધુ જાનકીજીનું મેં અપહરણ કર્યું છે, જેને કારણે રામે લંકાને ઘેરો ઘાલ્યો છે અને કઈક મારા સેનાપતિઓને મોતની શરણ ઉતાર્યા છે, મૃત્યુને ઘાટ ઉતર્યા છે, હવે તમને જગાડ્યા છે, બીજો ઉપાય નહોતો. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, માં જાનકીજીનું અપહરણ રાવણે કર્યું છે. આ શબ્દ સાંભળતા માઉસનો ખાનારો અને દારૂનું પાનનો કરનારો કુંભકર્ણ, એના મોઢામાંથી આ શબ્દ નીકળ્યા છે, મોટા ભાઈ, મોટા ભાઈ તેને બહુ ખોટું કર્યું છે. મોટા ભાઈ તમારી આટલી હદે વૃત્તિ નીચે ગઈ. પ્રભુ રાઘવને તો શરણે થવાય, માં જાનકીની પૂજા કરાય અને પત્ની કરવાનો સંકલ્પ પણ ન કરાય. રાવણ તને આવો સંકલ્પ પૂછ્યો, પહેલા તે મને જગાડ્યો હોત તો આ પરિણામ આવવા ન દે. રાવણ હજી મારી વાત જો તને મનાય તો પાછો વળી જા, હજી તારું કલ્યાણ થશે, તારું શ્રેય થશે. જે માર્ગે તું ચાલ્યો છે માર્ગ સારો નથી. રાવણ મારું માન એને શરણે થઈ જા, પ્રભુ રાઘવ દયાળુ છે, તને માફી આપી દેશે. મારી વાતનો સ્વીકાર કર. રાવણને માથે મોત ભ્રમી રહ્યું છે. રાવણે કહ્યું છે, કુંભકર્ણ હવે મેં જે નિર્ણય લીધો છે એમાં ફેરફાર કરવા હું તૈયાર નથી. અને રાવણે જયારે ઘસીને ના કહી દીધે છે ત્યારે કુંભકર્ણે કીધું છે, તો રાવણ હવે આવતીકાલે યુદ્ધને મેદાનમાં જાઉં છું, પણ એટલું યાદ રાખજે વિજય તો રાઘવ નો જ થશે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, બીજે દાડે કુંભકર્ણ યુદ્ધના મેદાનમાં આવ્યો છે. ભયંકર મોટો ચહેરો છે, પહાડ એવો દે. કુંભકર્ણ મોઢું ફાડે જાણે ગુફા હોય એમ દેખાય. કુંભકર્ણ જયારે યુદ્ધના મેદાનમાં આવ્યો, જે બાજુ પગ મૂકે એ બાજુ પૃથ્વીનું ઠેબુ નમી જાય. આવો ભયંકર કુંભકર્ણ યુદ્ધના મેદાનની અંદર હાજર થયો છે. યુદ્ધનું ઘમચાણ મચાયું છે. હજારોની સંખ્યામાં વાંદર દળને મોઢા મોરવા માંડ્યો છે. પ્રભુ રાઘવને સમાચાર ગયા છે, પ્રભુ સાંજ નહીં પડવા દે કુંભકર્ણ. પ્રભુ રાઘવ યુદ્ધના મેદાનમાં આવ્યા છે. પ્રભુને આવતા જોતાની સાથે કુંભકર્ણે હાથમાં રહેલા હથિયારો ફેંકી દીધા છે. પ્રભુ રાઘવ ને કીધું છે, નાથ મોડું ન કરો, જલ્દી નિશાન તાકો, આપને હાથે મૃત્યુ પામી જીવનને સફળતા ને ઈચ્છું છું. પ્રભુ રાઘવે બાણ ચડાયો છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, બાણ ની દોરી શી કાન સુધી ખેંચી અને જે બાણ છોડ્યું, બાણ છોડતાની સાથે જ કુંભકર્ણ ની છાતી ને આરપાર ઉતર્યું છે. કુંભકર્ણ નું મૃત્યુ સર્જાણું છે અને કુંભકર્ણ મરાતાની સાથે જ રાવણ ભયભીત બન્યો છે. રાવણ ની પત્ની મંદોદરી ને સમાચાર મળ્યા, કુંભકર્ણ મરાણો છે. મંદોદરી રાવણ ની પાસે આવી છે, બે હાથ જોડ્યા છે, બે હાથ જોડી વિનંતી કરી છે, હે પતિદેવ, પ્રભુ રાઘવ ની સામે તમે દુશ્મનાવટ ન બાંધો, મારી વાત તમે માનો, પ્રભુ રામ ને શરણે થાવ તો આપનું રક્ષણ થશે, આપ બચી જશો. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, રાવણ ને વાત માન્યા ન આવી. રાવણ બોલ્યો છે, અરે મંદોદરી, તમે વિચાર તો કરો, તમે કોની પત્ની છો? અરે તમે દશેશ્વરી ની પત્ની છો, લંકેશ્વરી ની પત્ની ના મોઢામાં આવા શબ્દ કાયરતાના શોભા નો આપે. રામ ની સામર્થ્ય તો જ્યાં સુધી મેં યુદ્ધના મેદાનો પગ નથી મૂક્યો ત્યાં સુધી જણાય છે. યુદ્ધના મેદાનમાં પગ મૂકતાની સાથે જ ઘડીના છઠ્ઠા ભાગ ની અંદર રામ ને હોતા નહોતા કરી નાખીશ, ચિંતા નહીં કરીશ, મંદોદરી વિજય આપણો જ છે. રાવણ ને ઘણી પ્રકારે સમજાયો છે, પણ રાવણ જયારે એકનો બે નથી થયો, મંદોદરી ની આંખોમાં આંસુ ભરાણા છે. મંદોદરી નિર્ધાર કર્યો છે, હવે મારા માથાનો સિંદૂર ભૂસાવાનો થયો છે. રડતા રડતા મંદોદરી પોતાના મહેલે ગયા છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, બીજે દાડે સવારના પહોરમાં યુદ્ધના મેદાનમાં હજારોની સંખ્યામાં સૈનિકો ગોઠવાણા છે. એક બાજુ સેનાપતિ પદ ઉપર લંકેશ્વરી રાવણ છે અને આજ બીજી બાજુ સેનાપતિ પદ ઉપર પ્રભુ રાઘવ આવ્યા છે. રાવણ ને જોતાની સાથે જ પ્રભુએ ભાથામાંથી બાણ કાઢ્યું, નિશાન તાક્યું છે અને સનસનાટી બોલાવતું બાણ છોડ્યું. એક બાણ માંથી ત્રણ બાણ થયા, બે રાવણ ના બે મસ્તક કાપ્યા છે, એક ભુજા કાપી બાણ ફરીવાર ભાથા ની અંદર ભરાયું છે. અને સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, તૂટેલા મસ્તક ફરીવાર રાવણ ના ધડ ની સાથે જોઈન્ટ થયા છે. સવાર થી સાંજ સુધી યુદ્ધ કર્યું, પરંતુ રાવણ નો વાકો વાળ ન થયો. અને રાવણ ના જયારે મસ્તક કપાય, હાથ કપાય ત્યારે જેટલું લોહી નીકળે, એક એક બુંદે નવા એક એક અસુર પેદા થાય. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ સતત યુદ્ધ ચાલે, પરંતુ રાવણ નો વાકો વાળ ન થાય. આખી રેમ કરતા કરતા 14મા વર્ષનો છેલ્લો દિવસ આવી ગયો. પ્રભુ રાઘવ યુદ્ધના મેદાનમાં આવ્યા છે, પણ ગમગીન બન્યા છે, મનોમય વિચાર કરી રહ્યા છે, આ પાપી મરતો નથી, આ 14મા વર્ષનો છેલ્લો દિવસ છે, આ પાપી જો નહીં મરે તો ભરતે મને એમ કીધું હતું, પ્રભુ રાઘવ હું 14 વર્ષ તમારી રાહ જોઈશ, 14મે વર્ષે આપ જો નહીં આવો તો એમ સમજો પૃથ્વી પર ભાઈ ભરત નહીં હોય. પ્રભુ રાઘવ યુદ્ધના મેદાનમાં આવ્યા છે, ભાથામાંથી બાણ કાઢી ધનુષ ઉપર ચડાવી બાણ ક્રોધાયમાન બની છોડ્યું છે. પરીક્ષિત, એક જ બાણ ની સાથે 8 મસ્તક કાપી નાખ્યા, 100 ભુજાઓ કાપી, પરંતુ કપાયેલા ધડ અને ભુજાઓ ફરીવાર જોઈન્ટ થઈ રાવણ ખડખડાટ હસી પડ્યો છે. રાઘવ, રાઘવ, તારો પરાજય નિશ્ચિત છે, રાવણ ને મારો કોઈ સામાન્ય બાબત નથી. પ્રભુ રાઘવ, હું જાણા છે, બપોર નો સમય થવા આવ્યો અને એ જ વખતે વિભીક્ષણ ને જોતાની સાથે પ્રભુ રાઘવ વિભીક્ષણ ને પોતાની પાસે બોલાયા છે, વિભીક્ષણ, આ પાપી મરતો નથી, આ મરે એવો કોઈ ઉપાય? વિભીક્ષણે કીધું છે, નાથ એમ એ નહીં મરે, એની ભુજા કાપે મસ્તક કાપે નહીં મરે, એની નાભીમાં અમૃત નો કુંભ છે, એની નાભીમાં જો બાણ મારો ને તો રાવણ મરશે. અને નાભીમાં બાણ મારવાની વાત કરી પ્રભુ રાઘવે નિર્ધાર કર્યો છે, બસ હવે આને પૂરો કરવું. અને સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, આજ પ્રભુ રાઘવની આંખમાં રક્ત રેખાઓ ફૂટવા લાગી. દેવતાઓનું કાર્ય કરવા માટે, ઋષિઓના ઓલવાતા યજ્ઞને પુનઃ પ્રજ્વલિત કરવા માટે, દેશમાં કપાતી ગાયોનું સંરક્ષણ કરવા માટે, આર્ય સંસ્કૃતિ અને ઋષિ સંસ્કૃતિનું પાલન કરવા માટે પોતાના ડાબા હાથમાં ધનુષને ટેક્યું છે. અન પરીક્ષિત એ જ વખતે પૂરી ભૂમિમાં કડાકા થવા લાગ્યા, આકાશ આખું ગાજવા લાગ્યું, રાવણના મસ્તક ઉપર ગીધો બોલવા લાગ્યા, ભયંકર ભયંકર શિયાળોના અવાજો આવવા લાગ્યા, રાવણનું ડાબો અંગ ફરકવા લાગ્યું, રાવણ ભયંકર અપશકુનો થવા લાગ્યા, ચારે બાજુ કૂતરાઓ બોલવા લાગ્યા. રાવણ સમજી ગયો કદાચ કદાચ આજ મારી જિંદગીનો અંતિમ દિવસ છે. રાઘવ એ જ વખતે ધીમે ધીમે કરતા ધનુષની દોરી ચડાવી અને સુખદેવજી મહારાજે પરીક્ષી એ જ વખતે પૂરા બ્રહ્માંડમાં કડાકા બોલવા લાગ્યા. સંકાદિકની આંગળીઓમાંથી લોહીની ધારાઓ થવા લાગી, એટલી વીણા વગાડી, એટલી વીણા વગાડી, કાયરના હૃદયની અંદર દરેડાઓ થવા લાગ્યા, મારું રાગ ગવાવા લાગ્યું, ચારે બાજુ મારો મારો નાદો થવા લાગ્યા, આખું બ્રહ્માંડ ગાજવા લાગ્યું, પૂરી ધરતી ધસમસવા લાગી, સમુદ્રના પાણી ખળભળવા લાગ્યા, મેરુ પર્વતના શિખરો જાણે તૂટી તૂટીને ધરાશય થવા લાગ્યા, અપસરાઓના નૃત્યો અટકવા લાગ્યા, મુનિઓના ધ્યાન તૂટવા લાગ્યા, પૂરું બ્રહ્માંડ જાણે અધર થઈ થઈને પૃથ્વી પર પછડાવા લાગ્યું, ચારે બાજુ મારો મારો ના નાદો થવા લાગ્યા. એ જ વખતે પ્રભુ રાઘવે માથામાંથી બાણ કાઢ્યું, ધનુષ ઉપર ટેક્યું, રાવણ બરાબર નિશાન લીધું, કાન સુધી ફણસને ખેંચી અને જે બાણ છોડ્યું પાખો વાળા સર્પની પેઠે એકમાંથી 31 બાણ થયા, જેમાંથી 10 બાણે રાવણના 10 મસ્તકને કાચ્યા, 20 બાણે રાવણને 20 ભુજાઓને કાપી અને 31મું બાણ રાવણની નાભીમાં વાગી અમૃતના કુંભને ફોડીને આર પાર ઉતરી ગયું. અને શુંભેજી મહારાજ કે પરીક્ષિત, નાભીમાં બાણ વાગતાની સાથે લંકેશ્વરી રાવણનું મૃત્યુ થયું છે. આકાશ માર્ગે આવેલા દેવતાએ જયનાથ કહી પુષ્પની વૃષ્ટિ કરી છે. બોલો રામચંદ્ર ભગવાન. ખળ વિનાશક લાલ કી. શુંભેજી મહારાજ કે પરીક્ષિત, 31 બાણ વાગતાની સાથે રાવણ મોતને શરણ થયો છે, રાવણ મરાતાની સાથે ચારે બાજુ આનંદ આનંદ પથરાયો છે. માં જાનકીજીને લાવીને માં જાનકીજીની અગ્નિ પરીક્ષા કરવામાં આવી છે. અને એ જ વખતે હનુમાનજીને પ્રભુ રાઘવે બોલાવ્યા છે. હનુમાનજીને કીધું, હનુમાન તમે જલ્દી કરો, જલ્દી કરો, તમે જલ્દી અયોધ્યા જઈને સમાચાર આપો, અયોધ્યા જઈને જલ્દી સમાચાર આપો, પ્રભુ રાઘવ આવી રહ્યા છે, જો મોઢું થશે આજનો સૂર્ય હાથમી જશે તો મને ભાઈ ભરતનું મોઢું જોવા નહીં મળે. હનુમાનજી જય શ્રી રામ કહી આકાશ માર્ગે ઉડ્યા છે. આકાશ માર્ગે ઉડતા હનુમાનજી નંદીગ્રામની અંદર આવ્યા છે. ભરતજી આજ ઓરડાની અંદર બારણે રાહ જઈને ઉભા છે, મારો પ્રભુ આવે છે કેમ. ત્યાં જય શ્રી રામ કહીને હનુમાનજી આવીને ઉભા રહ્યા છે. હનુમાનજીને આવેલા જોતાની સાથે ભરતજી આગળ વધ્યા છે. હનુમાનજીને પ્રશ્ન કર્યો છે, મારુતિ શું થયું? હનુમાનજી બોલ્યા છે, ભાઈ ભરત, આજ આનંદનો દિવસ છે, પ્રભુ રાઘવમાં જાનકી લખન ત્રણે આવી રહ્યા છે, તૈયારી કરાવો. પ્રભુ રાઘવ ફરીવાર આવી રહ્યા છે, માં જાનકી પધારી રહ્યા છે, લખન આવી રહ્યા છે. સમાચાર મળતાની સાથે અયોધ્યાની તમામ નર નારીઓ આનંદિત બને છે. 14 વર્ષથી જેણે નવા વસ્ત્રો ધારણ નથી કર્યા એ તમામ નર નારીઓ નવા નવા વસ્ત્ર આભૂષણ ધારણ કરાવ્યા છે. ઘેર ઘેર રંગોળીઓ પુરાણે છે, તોરણો બંધાણા છે. 14 વર્ષથી જાણે મુખાર બિંદુ પરથી હાસ્ય હંમેશને માટે વિદાય લીધી હોય એ ફરીવાર હાસ્ય મુખ ઉપર દેખાવા લાગ્યું છે. વિશાળ મોટું ભવ્ય સામયું કાઢ્યું છે. પણ હું રાઘવને જાનકીને અને લખનને વાસ્તે ગાસ્તે અયોધ્યાની અંદર પધરાવ્યા છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ભરતજીએ અને માં કૌશલ્યાજીએ ભૂદેવને બોલાવીને શુભ મુહૂર્ત જોડાયો છે, શુભ મુહૂર્ત આવ્યો છે પ્રભુ રાઘવ અને માં જાનકી જેના રાજ્યાભિષેક, અને શુભ મુહૂર્ત આવતાની સાથે વાત એલાન થઈ છે આવતીકાલે પ્રભુ રાઘવ રાજગાદી પર બેસનાર છે. આખી અયોધ્યાની અંદર આનંદ આનંદ પથરાયો છે, તમામ નરનારીઓના મુખમાંથી શબ્દો નીકળવા લાગ્યા છે. હશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા,
થશે 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 રામજી રાજા ને અમારી મહારાણી સીતા, થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા,
થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા, થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા,
થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા,
થશે રામજી રાજા ને.
ચૌદ વર્ષ પછી ફરીવાર અયોધ્યાની ગાદી પર માં જાનકી પ્રભુ રાઘવ નો સ્વયંવાર જે રચાયો હતો આજ રાજ્યાભિષેક, એના ઢોલ નગારા શરણાઈ અધિક વાગવા લાગ્યા છે, નર નારીઓ ગાઈ રહે છે પ્રેમ મગ્ન બને. થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા,
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 થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા, થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા,
થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા, થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા,
થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા, થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા,
થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા, થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા,
થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા,
થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા,
થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા,
થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા,
થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા, થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા, થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા,
થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા,
થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા. રાવણને મારણ તે હા હસડી ગયો, આપણને અત્યારે હા હસડી જાય, તીડી કેટલો હા હસડ્યો છે ભગવાન કહોજી. અમારે પેલા વાયલને વાળા રતિભાઈ આવતા, એ કે સ્વામી દરેક કથામાં રાવણને મારવો એના કરતા એને સમાધાન કરી નાખો ને કે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ભગવાન વિરાટ નારાયણની નાભીમાંથી કમળનો જન્મ થયો છે, કમળ થકી બ્રહ્માનું પ્રાગટ્ય થયું છે. પરીક્ષિતને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આપ ચંદ્રવંશમાં થયેલા પરમાત્મા કૃષ્ણ નારાયણની કથા મને સંભળાવો, અને ત્યારે અદભુત રીતે સંભળાવવા તૈયાર થયા છે કે પરીક્ષિત, બ્રહ્મા થકી મરીચ્યાદિકનો જન્મ થયો છે, મરીચ્યાદિક થકી અત્રિ મહર્ષિનું પ્રાગટ્ય થયું છે, અત્રિના વંશની અંદર ચંદ્રનો જન્મ થયો છે, ચંદ્રના વંશમાં બુદ્ધનો જન્મ થયો છે, બુદ્ધના વંશની અંદર યાતિ મહારાજાનો જન્મ થયો છે, યાતિના વંશની અંદર યદુ મહારાજાનો જન્મ થયો છે, યદુના વંશની અંદર દેવકીનો જન્મ થયો છે, અને દેવકના વંશમાં દેવકીનો જે જન્મ થયો છે તે થકી પરમાત્મા કૃષ્ણ નારાયણનું પ્રાગટ્ય થયું છે. આ પ્રમાણે નવમ સ્કંદની કથાને પૂર્ણ કરી સુખદેવજી મહારાજ બોલ્યા, પરીક્ષિત સાંભળ, હું તને દશમ સ્કંદની કથા સંભળાવું જે શ્રીમદ ભાગવતનું હૃદય કહેવાય છે, જેમાં પ્રથમ પરીક્ષિતે અનેકવિધ પ્રશ્નો પૂછ્યા છે એના ઉત્તર આપી અને સુખદેવજી મહારાજ બોલ્યા છે, પરીક્ષિત આજે તને પાંચ પાંચ દિવસની હું કથા સંભળાવી રહ્યો છું, તને ભૂખ તરસ જો લાગી હોય તો તું ભોજન કરી લે. એ જ વખતે પરીક્ષિત મહારાજા બોલ્યા છે, ગુરુદેવ મને ભૂખ કે તરસ કશું નથી લાગ્યું, બસ આપના મુખ થકી કથા સાંભળતા મને તૃપ્તિ જ થતી નથી, મારા પર કૃપા દ્રષ્ટિ કરો, મને પરમાત્માની કથા સંભળાવો. અંતર સુખદેવજી મહારાજ બોલ્યા છે, પરીક્ષિત યદુકુળમાં વસુદેવ નો જન્મ થયો છે અને વસુદેવજીના લગ્ન દેવક મહારાજાની દીકરી દેવકીજીની સાથે થયા છે. લગ્ન જ્યારે પૂર્ણ થયા છે જ વખતે ઉગ્રસેનનો દીકરો કૌંસ, જે દેવકના મોટા ભાઈ ઉગ્રસેન એનો દીકરો છે, એ દેવકીજીને વળાવવા માટે તૈયાર થયો છે. ટૂંકમાં જન્મોત્સવ લઈ લઈએ. રથ ઉપર બેઠો છે, રથને જ્યારે ચલાવી રહ્યો છે જ વખતે આકાશવાણી થાય છે, હે મુરાખા કૌંસ, જેનો રથ તું ચલાવી રહ્યો છે એ દેવકીનો આઠમો તને મારશે. અને આ સમાચાર સાંભળતાની સાથે જ ક્રોધાયમાન બનેલા કૌંસે રથમાંથી ઠેકડો માર્યો છે અને માં દેવકીજીને મારવા માટે ખડગમાંથી મ્યાનમાંથી ખડગ બારિયા કાઢ્યું અને મારવાની તૈયારી કરી છે. વસુદેવજી બે હાથ જોડ્યા છે, કૌંસ નિર્દોષ દેવકીને તું મારીશ નહીં, તને ભય દેવકીનો ક્યાં છે? તને તેના આઠમાનો ભય છે, જાઓ વચનથી બાંધવાનું છું, દેવકીને ઉકે જેટલા પુત્ર જન્મશે બધા તને અર્પણ કરીશ. કૌંસના હાથમાંથી છોડાવી વસુદેવજી દેવકીને લઈને પોતાને સ્થાને ગયા છે. સમય પછી સમય જતા દેવકીને ઉકે એક પુત્રનો જન્મ થયો છે જે કૌંસ મહારાજાને અર્પણ કરવામાં આવ્યો છે. પણ કૌંસના મનમાં એમ થયું છે, મને આનો ભય નથી, મને તો દેવકીના આઠમાનો ભય છે. એને જ્યારે પાછો આપ્યો છે એ જ વખતે દેવતાએ નારદજીને કીધું છે, તમે જલ્દી જાઓ, આ પાપીનો અધૂરો પાપનો કુંભ જો ભરાશે નહીં તો પ્રભુ જન્મને ધારણ નહીં કરે, માટે એને તેને આડોળું સમજાવો. દેવતા ઘણા બધાને ઘણી બોલાવી દીધી. હો નારદજી આવ્યા છે, કૌંસને આડોળું સમજાવ્યું છે. કૌંસ તું માને છે એવો કોઈ ક્રમનો નિર્ધાર નથી, બે અરખો બતાવ્યો, બતાવ્યામાં પહેલો પારો કયો છેલ્લો પારો કયો. કૌંસ જ્યારે બતાવી નથી શક્યો ત્યારે નારદજી એવું બોલ્યા છે, આઠમો પહેલે આવે, બીજે આવે, ત્રીજે આવે, ક્રમનો કોઈ નિર્ધાર નથી, માટે કૌંસ તારે સમજવું જોઈએ. કૌંસ બોલ્યો છે, તો મતલબ એવો થાય એનું મારી નાખું? નારદજી કે એ કાંઈ હું નથી કહેતો, તારે જે કરવું હોય. આટલું કઈ નારાયણ નારાયણ કરતા નારદજી પોતાને સ્થાને ગયા છે. કૌંસ કારાગૃહની અંદર જઈ દેવકીના પ્રથમ પુત્રને માર્યો છે, ત્યારબાદ એક પછી એક કરતા છ છ બાળકોની હત્યા કરી છે. સાતમા ગર્ભ તરીકે સાક્ષાત શેષ નારાયણ માતા દેવકીના ઉદરમાં આવ્યા છે. એ જ વખતે ભગવાન નારાયણે માયાને પોતાની પાસે બોલાવી છે અને માયાને કીધું છે, હે માયા તમે એક કામ કરો, દેવકીના ઉદરમાં જે ગર્ભ પોષાઈ રહ્યો છે અને ત્યાંથી ઉઠાવી રોહિણીના ગર્ભની અંદર સ્થાપિત કરો અને તમે નંદ મહારાજાની પત્ની યશોદાના ઉદરમાં પધારો, હું દેવકીના ઉદરમાં જાઉં છું, આટલું જો તમે કામ કરશો તો સાંભળો, હું તમારા ઉપર રાજી થઈશ, તમને વર આપીશ, મૃત્યુલોકની અંદર તમારી એટલી સામર્થ્ય થશે, આ લોક એટલે કે મૃત્યુલોકના નાશવંત સુખને જેટલા જેટલા ભક્તો ઈચ્છા રાખશે સકામ ઈચ્છા તમે પૂર્ણ કરી શકશો, હજારો લોકો તમને માનતા થશે, તમારા અનેક મંદિરો થશે અને નામ ધ્યાની કુરવંતી સ્થાનાની ચંદરાભૂમિ મૃત્યુલોક ઉપર તમારા અનેક સ્થાન થશે. દુર્ગેતી ભદ્રકાલીતી વિજયા વિષ્ણુ વીતી ચ કુમંદા ચંડિકા કૃષ્ણ માધવી કર્ણ કેતી ચ માયા નારાયણ શાની શારદા અંબિકેતી ચ, આવા અનેક તમારા નામો પડશે. કોઈ તમને અંબિકા કહેશે, કોઈ તમને શારદા કહેશે, કોઈ તમને દુર્ગા કહેશે, આવા અનેક વિધ તમારા નામો થશે. સકામ ઈચ્છા તમે પૂર્ણ કરી શકશો, મોક્ષ ભાગી આત્મા તમારી પાસે આવીને તમારી પાસે મોકલજો. અત્યારે સમય નથી એટલે વિસ્તાર નથી કરતો, પણ કલ્યાણ ભગવાનની પાસે છે એ વાત સ્પષ્ટ છે. સુખદેવજી મહારાજથી પરીક્ષિત પરમાત્માની આજ્ઞાથી દેવકીના ઉદરમાં પોષાતા ગર્ભને ઉઠાવી રોહિણીના ઉદરની અંદર સ્થાપિત કર્યો છે. આ બાજુ વાત એવી પ્રસરી છે કે દેવકીનો સાતમો બાળક સ્રવી ગયું છે. કંસના મનમાં એમ થયું કે સારું થયું, સાતમાં એકની તો ચિંતા ગઈ, આઠમાં બાળક તરીકે ખુદ ભગવાન નારાયણ દેવકીના ઉદરમાં પધાર્યા છે અને માયા યશોદાના ઉદરમાં ગયા છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. જેમ જેમ બાળકની વૃદ્ધિ ઉદરમાં થવા લાગી છે તેમ તેમ માતા દેવકીનું તેજ વધવા લાગ્યું છે. એક માસ, બે માસ, ત્રણ માસ, ચાર માસ, એમ કરતા કરતા નવ માસ પૂર્ણ થવા આવ્યા છે. આકાશ માર્ગે આવેલા દેવતાઓ બ્રહ્માદિક પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા છે. શ્રાવણ માસ બેઠો છે શુકદેવજી મહારાજ કે પરીક્ષિત, શ્રાવણ માસનો સુદ પક્ષ પૂર્ણ થયો છે, વદ પક્ષનો પ્રારંભ થયો છે. પડવો, બીજ, તીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને આઠમનો દિવસ આવ્યો છે. આખો દિવસ આનંદથી વ્યતીત થયો છે. રાત્રિનો જ્યારે સમાર થયો છે દેવતા અને બ્રહ્મા પરમાત્માની સ્તુતિ કરવા માટે હજારોની સંખ્યામાં આવી ગયા છે, વિનંતી કરવા લાગ્યા છે, હે નાથ આપ જલ્દીથી પ્રગટ થાવ, અમારો ઉદ્ધાર કરો. હજારોની સંખ્યામાં દેવતાઓ સ્તુતિ કરી રહ્યા છે, હે માલિક.
નમો મહામુનીશ્વરમ અધીશ્વરાધીશ્વરમ અનેક અનેકારણમ સુધર્મ દુર્વિધારણમ. નમો મહામુનીશ્વરમ અધીશ્વરાધીશ્વરમ અનેક અનેકારણમ સુધર્મ દુર્વિધારણમ. સદા સુબોધદાયકમ નમો મુનીન્દ્રનાયકમ પાત્રતાની કંદનમ ભજામી દેવકી નંદનમ. સદા સુબોધદાયકમ પાત્રતાની કંદનમ ભજામી દેવકીનંદનમ. અધર્મતા ઉછેદનમ ભવાપ્તિ ભીતિ ભેદનમ સુશાસ્ત્ર રેતે સાધનમ યથાર્થ બોધ બોધનમ. અધર્મતા ઉછેદનમ સુશાસ્ત્ર રેતે સાધનમ યથાર્થ
બોધનમ. અધર્મનું સ્થાપન કરનારા, સદ્ધર્મનું સ્થાપન કરનારા, શાસ્ત્રની રચના કરાવનારા એવા હે પરમાત્મા.
અનંત સંત અર્ચિતમ સુચંદનાદિ સર્ચિતમ સુપુષ્પહાર શોભિતમ સુગંધ ભ્રંગ લોભિતમ. અનંત સંત અર્ચિતમ સુચંદનાદિ સર્ચિતમ સુપુષ્પહાર શોભિતમ સુગંધ ભ્રંગ લોભિતમ. શિરા કિરીટ ધારિણમ નમામિ કૈતિહારિણમ મનોગિરા ક્રિયા મુદા નમામિ સ્વામી નમ સદા. શિરા
આકાશ માર્ગે આવેલા બ્રહ્મા આદિ દેવતા આદિ પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા છે. બ્રહ્માએ તો વારંવાર પરમાત્માને એક નામથી સંબોધ્યા છે, હે કૃપાળુ સત્યવ્રતમ સત્યપરમ સત્યમ સત્યશ્ચ યોનિમ નિહિતિમ ચ સત્યમ. હે કૃપાળુ સત્યવ્રત પરમ સત્ય સત્યશ્ચ સત્ય અમૃત સત્ય નેત્રમ સત્યાત્મકતમ ત્વમ શરણમ તપન્નમ. સત્ય એક જ આપને પામવાનું સ્થાન છે, હે કૃપાળુ આપ અવતારને ધારણ કરો. દેવતાની પ્રાર્થના સાંભળી પરમાત્માએ વસુદેવ અને દેવકીને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા છે. વસુદેવ અને દેવકી પણ સ્તુતિ કરતા એવું બોલ્યા છે, હે માલિક હવે આ દુઃખ સહન નથી થતું, ઉપાય બતાવો. ભગવાન બોલ્યા છે, માં તું ચિંતા નહીં કરીશ, દુઃખ ટાળવા માટે હું મનુષ્ય જેવું તનનું ધારણ કરીને તારી પુખે હમણાં જ પ્રગટ થાવ. પણ હે નાથ આપ નાના હશો, કંસ અધમ છે, પાપી છે, આપને મારી નાખશે. દેવકી જયારે ભયભીત બન્યા છે, પ્રભુએ કીધું છે તમને જો ભય હોય તો મને લઈ અને તમે નંદ બાવાની ઘેરે મૂકી આવજો અને યશોદાની કુખે જન્મેલી નાની બાળકીને તમે લઈ આવજો. પણ નાથ આ દરવાજા બંધ છે, મારા જન્મ થતાની સાથે દરવાજા તૂટી જશે, અબ ચિંતા ન કરો. બોલતા સુખદેવજી મહારાજ કે પરીક્ષિત.